બીજી વાત એ જ વર્તાલનો 11મા વચનામૃતમાં ગયો. વચનામૃતમાં તો સકલ શાસ્ત્રોનો સાર, જીવંત શાસ્ત્રો નાખ્યા છો. એક એક શબ્દે શબ્દે સોનીના ત્રાજવા જોઈ ને એ એમાં શબ્દો જોખી જોખીને સહજાનંદ સ્વામી વાપર્યા છે સોનીના ત્રાજવા. એ જ પાછા હજી 11મા વડતાલના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે, સંતોમાં હેત રાખવું કે શા માટે દોષ ના આવે, અવગુણ ના આવે, અભાવ ના આવે. પછી કહ્યું, સાંભળજો, હા, કે સંતોમાં હેત હોય તો એમના વચન સત્ય મનાય. હેત હોય એની વાણી સત્ય મનાય, એનું મનાય. એના બે અર્થ, સત્ય વચન મનામાં સત્ય વચનના બે અર્થ. એક, એ જે આજ્ઞા કરી આજ્ઞા તરત સ્વીકારી. હેત હોય એટલે, હેત ન હોય તો કે મારે તો ટાઈમ નથી, તમે તો કીધું પણ મારે આમ છે. હેત હોય તો તરત હુકમે દાસ હજાર તૈયાર જ હોય. આપણે ઘણી વાર એવાને હેત હોય અને તમે એમ પૂછો કે તમારે સમય છે, તમે આટલું કરશો, તો કરશો એમ કહેવાય જ નહીં, કરો એમ કહો. તમે કરશો એમ કેમ બોલો છો? તમને એટલો વિશ્વાસ નથી તો અમારી અનુમતિ કેમ લ્યો છો તમે કે તમે કરશો? કરો એમ કહો. હોય એવા કોક કોક, હે, એને એના દિલમાં આ ભાવ છે, કેમ હેત છે, જે કેમ કરવું જ જોઈએ, કરવાનું જ, થઈ જ જાય. લોકમાં એ જ રીતિ છે ને, જ્યાં જ્યાં હેત હોય ત્યાં બધું થાય જ છે, જે કે તે થાય. વચન મનાય, સત્ય મનાય. શ્રીજી મહારાજ મેમકા પધાર્યા. મેમકા હું એકવાર ગયો પણ મને મેમકા બહુ ગમ્યો. હજી કોઈક ડોહલાઓ બેઠા છે કે જે ઇતિહાસ સાચવીને બેઠા છે, ક્યાંય શું શું હતું એ લાકડી લઈને તમને હરે હરે ફરી ફરીને બતાવે હો, કે અહીંયા શું ભાઈ પણ એ કૂવો ને ભોગાવા નદી કેટલી વિશાળ પોટવાળી, આમ જોઈએ જ રાખો. અને મને તો શિયાળો ચોમાસો કરતા બધાને ચોમાસામાં વધારે મજા આવે, મને આવતી છે. પણ મને ઉનાળો વૈશાખ તકો હોય અને એમાં મને કુદરતી સૌંદર્ય જે જરતું દેખાય છે દુનિયામાં નથી દેખાતું. ઉનાળો હવે ગાંડો થવો, કેમ આ ભલે આમ તાપ લાગે પણ કેમ જોવાનું હોય ને, આ બિલ્ડિંગ હવે આડા આવી ગયા, નહીતર આ તો વગડો છે ને, એ ઉનાળો હું જોઈએ જ રાખું. અહીં શું છે નહીતર, આ કોઈને કહેવાય ને તમને કહી દઉં છું, હું જોઈએ જ રાખવા. એટલું બધું સૌંદર્ય લાગે કે મારે કોઈ શબ્દો, હું કોઈ કવિ નહીં ને એટલે વર્ણન નથી કરી શકતો. પછી આ નથી દેખાતો ને એટલે આ બાજુ જોઉં છું, તો ન્યાય જાણવા ઉગ્યા ગયા છે. થોડોક એનો ભાગ છે પણ એ જોઈએ જ રાખવું, શું ચરે છે. એ હું ત્યાં એ મેમ કાગ્યો ની ભોગાવાનું બધું જોયું વિશાળ પટ. એમાં શ્રીજી મહારાજ સ્નાન કરવા ગયા હોય અને બાજુમાં ઊંચા કાંઠા ઉપર કૂવો છે, ત્યાં શ્રીજી મહારાજે એ ગામના માણસો આવ્યા હોય એને સમાધિમાં મોકલી દઈ, લાઇનમાં સુવડાવી દીધા હોય અને પોતે નાવા વૈયા જાય અને આ બધા સૂતા હોય. કોઈ ગોલોકમાં, કોઈ અક્ષરમાં, કોઈ શ્વેતદીપ ને, કોઈ વૈકુંઠમાં વિહાર કરતા અને સહજાનંદ સ્વામી સ્નાન કરતા. એને મન પડે ત્યારે આવે, સ્નાન કરી લે કુવાય, પછી એને જગાડે. આવી લીલાઓ શિવ મંદિર છે ત્યાં મહારાજ એ જ જગ્યાએ, નહીં ગાદી, નહીં આશે, નહીં ગાદીઓ, નહીં તકલો, તો શું નહીં, રાજાશાહી પણ ભોગવે અને સાવ વાઘરીના કુબામાં જઈને પણ મારો નાથ બેસે, મારો બાપ સહજાનંદ, સહજ 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 સહજ, એવરી મોમેન્ટ આનંદ આનંદ ને આનંદ. અને એની પાસે આવે એને આનંદ અને આનંદ. એ શિવ મંદિરના ઉમરા ઉપર બેસીને એમણે ગામ લોકોને સભા કરે. બહુ લીલાઓ છે ત્યાં, એ મેમગાની કહેવાય. મૂળજી શેઠ, રામજી શેઠ, આહા, એ બધા ભક્તોને મેં ક્યાંક ક્યાંક તમને એકાદ આગળ પ્રસંગો કયા છે. તો મેમકા મહારાજ પધારેલા, ઘણા વખત પધારેલા છે, પછી ત્યાંથી વિદાય થતા હતા. તો શામાભાઈ કણસાગરા, શામાભાઈ પટેલ, હંસરાજભાઈ સુથાર, એ મહારાજને વળાવવા આવ્યા ચાર જણા. અને મૂળજી શેઠ, આ ચાર જણા, મૂળજી શેઠ, શામા કણસાગરા, શામા પટેલ અને હંસરાજ સુથાર, તે દૂર દૂર સુધી મહારાજની સાથે ચાલ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું કે હવે રસ્તા જુદા પડે છે અને તમે પાછા વળો. એ જે જગ્યાએ મહારાજે કહ્યું કે હવે તમે પાછા વળો, કે આજે ઓટો છે, શા માટે ઓટો રાખ્યો છે એ કથા, હેત હોય તો વચન મનાય. એ ચાર જણા આવ્યા હતા ત્યાં સુધી, એમને મહારાજે કીધું, મૂળજી શેઠ, હંસરાજભાઈ, શામજીભાઈ, શ્યામજીભાઈ પટેલ, હા અમારી વાત મનાશે? અરે મનાશે એમ બોલાય પ્રભુ, હુકમ કરો. તો કે તમે આ વઢવાણ આ મેમકા તમારા ગામમાં જે કાંઈ તમારી ઘર વખરી હોય એ બધું જેટલું લેવાય એટલું લેજો. ખેતી જાયદાદ જે કાંઈ છે, મકાનો છે, મૂડી છે, મિલકત છે, બેઠી મૂડી બધું મૂકી મેમકા છોડીને જતા રહ્યો. કોણ માને, કોણ માને, ભોજો માને. તમને અહીં કોઈ કે તમને જે અત્યારે મકાન ભાડે મેળ્યું છે એ મૂકીને વ્યાજો તોય ન જાય. હા ભાડે નથી મળતા લે, અને તમે કહો છો ભાડે મૂકીને વ્યાજ આવ જાય, ભાડાનું ના મૂકે. ત્યાં તો ગામ ગ્રાસ પોતાના પરંપરાનો બાપની પેઢીનું હતું, તો કે મૂકીને વ્યાજ આવ. એક શબ્દ ઉચ્ચાર્યો નહીં. ભલે મહારાજ, હંસરા સુતર ખોલડિયા જતા રહ્યા, બે શ્યામજીભાઈ શામાભાઈ હતા એ ચાણ પર જતા રહ્યા, અને મૂળજી છે લીંબલી જતા રહ્યા. મનાય આજ્ઞા નીકળી ગયા. પણ એમ પાંચ ડગલા પાછા ફેર્યા ને એટલે પછી ચારેને કીધું મહારાજે કે વિશ્વાસ આનું નામ છે. એક શબ્દ ઉચ્ચાર્યો નહીં કે શા માટે એમ. પછી પ્રભુએ કીધું, મેં તમને કીધું તમે માન્યા, તો મારે તમને હવે કેવું પડે શા માટે મેં કીધું. અરે પ્રભુ, કયો તો તમારી મરજી, ના કહો તો અમારે ત્યાં નીકળી જ જવાનું છે. તો કે બીજા માને તો કેજો, દયાળુ છે ને સહજાનંદ, દયાળુ બળવંત બહુ નામે, કોઈ બીજા માને તો કેજો. બાકી 20 દિવસની અંદર વડોદરાનો બાબો દીવાનને વઢવાણ સાથે રાજ સાથે એને વડચેટ થશે, વઢવાણને જીતશે, લૂંટશે, આખા મેમકાને લૂંટશે, અને મેમકા ગામને આગ લગાડીને સળગાવી દેશે. માટે કહું છું વૈયા જાય છું, વૈયા જાય. બીજાને કીધું તો દાંત કાઢે કે એ તો બોલ્યા રાખે, લ્યો બોલો છે ને મનાય. આપણે કોઈ એવું કીધું નથી, કારણ કે કરે ને શું કહે. ગજબ. અરે થોડા વર્ષો પહેલાની વાત છે, આપણે જોગી સામે સુતા તે ઢોલરા જતા હતા, બળદગાડામાં બેસીને જતા હતા. ઢોલરા ગામ આમ સામે દેખાય, બળદગાડું રૂમઝુમ 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 હાલ્યું જાય. એમાં એ ગરીબ ભગત નીકળ્યા. સ્વામી કહે, સાધુ તારે ગાયમ આવ્યા, તારે ક્યાં જવું છે? હે જય સ્વામિનારાયણ, તો દંડવત મીંડા કરવા. હે જોગી સ્વામી બાપા, જોગી બાપા. એટલે અમે તારે ગાયમ આવ્યા, તું ક્યાં જા? બાબા હું તો મારે ખેતર જાઉં છું. તો કા? હા વરસાદ ખેંચાઈ ગયો, મોલ ઉગી ગયા, વરસાદ આવતો નથી, અને હવે જો સવારે થોડું પાણી ભેળું થયું હતું કૂવામાં, ગામડામાં ઉલાળો કે, એટલે મેં એ લઈ લીધું છે પાણી, પીવડાવ્યું, પાઈ દીધું ખેતીને. થોડો કપાસ આવ્યો છે, થોડો બાજરો છે, તો હવે થોડું પાણી ભેળું થઈ ગયું છે, તો જઈને થોડું ઉલેચી આવું, અને જેટલું પી જાય એટલું પાઈ દઉં, તો બાપા કંઈક હાથમાં રહી જાય. આ વરસાદ તો જો ને હાથ તાળી દે, વાદળા આંટા મારે છે, આમ અન્નકૂટમાં આપણે જેમ દર્શન કરી નીકળી જાય, અન્નકૂટમાં દર્શન જ કરવાનો હોય, આપણને કોઈ થોડો એક જ ચગતો આપે કોઈ. એટલે જાઉં છું વાડીએ, થોડું પાણી મોલાતને પાયો, વરસાદ ખેંચાઈ ગયો. બાપા સ્વામી કે કાંઈ નથી પાવું, સાધુ ગામ આવ્યા ને, અમારા ખેતરે આટા મારવા છે, નથી જવું, બેસી જા ગાડામાં, તમારી મરજી. જેને જેની ખેતી ઉપર આધાર છે એ કે જોગી બાપા બોલ્યા કે નથી પાવું, નથી પાવું, હાલો ગાડામાં બેસી ગયા. થાય એ બાપા, તમે તો કયો છો, પણ હવે અમારે તમારો રોટલો અમારા દાણા દોણી ઉપર છે, રેવાય દો રેવાય. સલાહ નું લિસ્ટ કાઢે અને કે વાંધો, બેસી ગયો. સ્વામી કે આવી જાય ગાડામાં, બેઠા સ્વામી વાતો કરી, મંદિરે આવ્યા ઉતર્યા. પછી પેલા હરિભગત ને કે ઠેક લે જા ઘેરે, પણ વાડીએ ભયો જતો ને. હો હજી પાછું એ તો ઉભું જ, વાડીએ ભયો જતો ને, ઘરે જઈને હુઈ જાય. અરે બાપા જાઓ, તમે ના પાડો ન જાઓ, હા ઘરે રહેજે, પૂછ થઈ જાય, માળા કરી માળા કરજે, વાડિયા જતો નહીં, નહીં જાઓ, તમે કયો ત્યારે જઈશ. આને હેત કહેવાય, તમે કયો ત્યારે જઈશ. એ ભગત નું નામ હું મને મગજમાં નથી રહ્યું, લાગ્યું તમને બધું કહી શકું. એટલે ભગત તો પછી હરિભગત તો એના ઘેર ગયા. 2:30 વાગ્યા છે બપોરના, વરસાદ ખેંચાઈ ગયો, ભયંકર તડકો, વરસાદ આવે નહીં. સ્વામી થોડી વાર આરામ એવું બધું કરી અને પછી 2:30 વાગે ઉઠ્યા, નીકળ્યા, કોગળા પાણી કર્યા, ચાદર મૂકી દીધી, આ ધોતિયું હતું ધોતિયાનો છેડો કાઢી આમ ગળા ઉપર નાખી અને મંદિરના ધાબા ઉપર ગયા. ધાબુ તપે એટલે ચમ ચમ થઈ જાય. તે જે સેવામાં સાધુ હતો ને દોડીને ગયા, કરે સ્વામી અહીંયા અત્યારે આ તડકામાં મા બાપ આલ્યો ચપલા એ પહેરે નહીં. ના ના, પણ અહીંયા શું કરવું આ તડકામાં, ધોમ તડકામાં? ત્યાં તો પલાઠી વાળીને બેસી ગયા. અરે સ્વામી ઉભા રહ્યો, ગાદલું નાખ્યું, ગોદડું નાખ્યું. ના તો કા? મેં ઓલા હરિભગતને પાછો કાઢ્યો છે ઘેરે. હવે તો સહજાનંદ સ્વામી નવડાવે તો જ નાવું છે વરસાદથી, નહીતર ઉતરવું જ નથી. હવે શ્રીજી મહારાજ નવડાવે તો જ નાવું છે ને હેઠું ઉતરવું છે. બેસી ગયા માથે વડે. બોલો, જેમ જેમ થોડો 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 સમય જવા માંડ્યો ત્યાં તો ફોદા જેવા જે વાદળા આંટા મારતા હતા એના કલર બદલાવા માંડ્યા. વાત વાત વાતમાં વાત લાગે, કેતા કેતા વાત લાગે, સાંભળતા વાત લાગે, ત્યાં તો કાળા ભંબર વાદળા થઈ ગયા. અને 12 વર્ષથી 2 બેનબહેણીઓ પરણી પરણી ઉગમણે આથમણે વહી ગઈ હોય ને અચાનક ક્યાંક બસ સ્ટેન્ડ ઉપર ભેળી થઈ જાય ને બે મળીને બથમાં હાથ નાખીને જેમ હાડકાની કકડાટી બોલાવે એમ વાદળીઓ ભટકાણી કડાડાડાડાડાડા ભૂષાંગ વરસાદની વરસાદ થઈ ગઈ. આખું ઢોલરા પંથકને બધું પાણી પાણી થઈ ગયું. એક સાધુના વચનમાં રાખ્યો પોતાનું તો થયું, આખા ગામનું ભલું થઈ ગયું. આખા ગામ ક્યાં છે જ ને બેઠા જ છે ને હાલે. પણ મનાય તો હા, બાકી તો બીજે બધું મનાય છે ને. એક જણો છે ને ઘરે આવ્યો ને રાતે, તે લાલ લેન્ટર્ન આવે ને એ લઈને આવ્યો. એની પત્ની કે આ તમે ક્યાંથી લાવ્યા? તે કે રસ્તામાં પડ્યું હતું, તું લેતો આવ્યો. અરે તમારી ભલી થાય, રસ્તામાં ના પડ્યું આ મ્યુનિસિપાલિટી વાળા એ કોઈ ખાડો હોય ત્યાં મૂક્યું હોય. આટલી અક્કલ નથી, મને ખબર હોત તો હું ત્યાં મૂક્યું હોય, કોઈ ખાડામાં પડે નહીં એટલે આ મ્યુનિસિપાલિટી વાળા એ ખાડામાં કોઈ પડે નહીં એટલે ત્યાં આ ફાનસ મૂક્યું હોય લાલ, એ તમે ઉપાડ્યા, મને એમ ક્યાંય કોઈ નથી, રખડે છે, તું લેતો આવ્યો, જાઓ અત્યારે ને અત્યારે પાછું મૂકી આવ્યો. એ રાતે પાછો કાઢ્યો, તે ફાનસ મૂકવા ગયો, આખી રાત વૈગી તોય ન આવ્યો. બીજે દિવસે 10 વાગે આવ્યો. એની પત્ની કે આ તમે શું કર્યું, 12 કલાક વહી ગઈ. તો કે શું કરું, તે કીધું ને ખાડો હતો ત્યાં મૂક્યો, કઈ ખાડો જડ્યો નહીં, પછી ગાળ્યો પછી મૂક્યું. આજ્ઞાંકિત જુઓ તમે. ખાડો જડ્યો નહીં તો ગાળ્યો અને પછી મૂકી અને પછી આવ્યો, કેટલું આજ્ઞાંકિત. પણ પાળેલા જેવું છે ને આવું આજ્ઞાંકિત પણ દુનિયામાં તો છે, પણ ભગવાનને સાધુમાં આવે તો કામ થઈ જાય. જેને સત્સંગનો અંશે નહીં હોય જિંદગીમાં એને અમુક વાતો નહીં અનુકૂળ પડે. આ બધી વાત સાંભળીએ ને કે સાધુઓ કહે એ બધું કરવું ના અંતે એ નહીં ઠીક પડે. એ જ વાત હવે લઉં છું. સત્ય વચન મના હેત હોય તો એટલે જે કહે પાળે એમ જ કરે. ઉગમણે જાઓ ઉગમણે, આથમણે જાઓ આથમણે. હે, વિનોબા ભાવે ચાલ્યા જતા હતા, ક્યાંક જતા હતા, એમાં કોઈ ગાંધીજીની ચિઠ્ઠી આવી, તમે જ્યાં હો ત્યાંથી આ કાર્ય માટે નીકળી જજો. બોલો, એ ચિઠ્ઠી જ્યાં આપીને ત્યાંથી જ વિનોબાભાઈ ટન લઈ લીધો. હેત છે ગાંધીજી. અને સરદાર વલ્લભભાઈ પટેલ કેવું ખોપડું, પણ વાત વાતમાં એ એમ કહેતા કે મેં મારી બુદ્ધિને તાળું મારીને ચાવી ગાંધીજીને દઈ દીધી છે. મેં મારી બુદ્ધિને તાળું મારીને ચાવી ગાંધી બાપુને દઈ દીધી છે, એટલે એ વાત તો તમે કરશો જ નહીં, બાપુ કે નામ કેમ, એમ જ થાય. જ્યાં છે સ્નેહ છે ત્યાં આ જ વસ્તુ પેદા થાય, અને કાર્ય પણ એ વગર થતું નથી. આ 17 જણા તુંડા ભિન્ન ભિન્ન મત કાઢે એમાં કોઈ કામ થાય? ગાંધી બાપુ આરે જેટલા રહ્યા તા એ બધા હોનું પાપુ પપડું વગાડે સુભાષચંદ્ર બોઝની જેમ, તો કામ થાય? એક રાગે જેટલા ચાલનારા હોય, અબ્દુલ ગફાર ખાન હોય કે સરદાર વલ્લભભાઈ હોય કે રવિશંકર બાપા હોય કે રતુભાઈ અદાણી હોય કે જે હોય, તે કામ તો એમ થાય. સત્ય વચન બનાવે પણ લૌકિક વાત આપણે કરીએ ને તો બધાને ગળે ઉતરી જાય. બીજી આ સત્સંગની અધ્યાત્મની વાત આવે ને એટલે ત્યાંય બધાને ફિજુલ લાગે. એ હું તમને કહું છું, એ જ કહેવા જઈ રહ્યો છું. વાત સત્ય મનાય એટલે એક આજ્ઞા, અને બીજું એના વચન સત્ય મનાય એટલે એ જ એક નિરૂપણ કરે, તત્વ નિરૂપણ, અધ્યાત્મ નિરૂપણ, ધર્મ નિરૂપણ, ભગવાનના સ્વરૂપનું નિરૂપણ, આત્માના સ્વરૂપનું નિરૂપણ, જગતના સ્વરૂપનું નિરૂપણ, ધર્મ વિશે, ભક્તિ વિશે, જ્ઞાન વિશે જે કંઈ બોધ આપે, ઉપદેશ આપે, એ વચન સત્ય મનાય. હેત હોય તો, નહીતર શું છે, વાતે વાતે આવું તે કંઈ હોતા હશે. જો આ ઊભું થાય, શું થાય, આવું તે કંઈ હોતા હશે. હવે અહીંયા થાય ને, અહીંયા જ હું તમને વાત કહેવા માંગુ છું. આજે જે રેશનાલિસ્ટ કહેવાય છે ને, બુદ્ધિ પ્રામાણ્યવાદી પોતાનું એક નામ આપે છે, એવા બધા રમણ પાઠક ને આંતે બધા જે આજે ઘણા છે, જમનાદાસ કોટેચા ના અંતે ઘણા સુરતમાં, નામાં, રાજકોટમાં, એનો આપણે વિરોધ નથી. એ આપણા એક પ્રભુનો શણગાર છે, કારણ કે વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ, આપણને કોઈ એવું હોતું જ નથી, કારણ કે એ આપણી ધાર કાઢતા હોય છે. પણ આ રમણ પાઠક છે એ બધાનો લગભગ બધાના એ ગુરુ ગણાય. આમ તો કાવુરથી માંડીને આ બધું ચાલ્યું આવે છે, તમારો વિષય નહીં, આ તો અમારો બધો વિષય છે. તો વસ્તુ સ્થિતિ બર્ટન રસેલથી આવે છે, એનાથી ને આગળથી છે. પણ રમણ પાઠક એમણે અખબારોમાં મુંબઈથી પ્રગટ થતું અખબાર, એમાં એમણે વર્ષોથી એક કોલમ ચલાવીને એનું નામ જ રાખ્યું સંશયની સાધના. એમનું એક જ કહેવું હતું કે આપણા શાસ્ત્રોમાં સંશય કરવાની ના પાડી છે. ગીતામાં જ લખ્યું સંશય આત્મા વિનશ્ય, જો તમે સંશય કરશો તો તમે વિનાશ પામશો. બસ આ વિરોધ, જો આ હું જે કહું છું એ સમજો. ગીતામાં જ લખ્યું છે સંશય આત્મા વિનશ્યતિ. આ જ મોટો માનવના પ્રગતિમાં અવરોધક વાત છે આ, કે સંશય ન કરવો, કારણ કે સંશયમાંથી જ તો વિજ્ઞાનનો બોધ થાય છે, અનેક પ્રકારની શોધ સંશોધન થાય છે. સંશય ન થાય તો કોઈ આવૃત ન થાય, આવૃત થયેલું ઉદઘાટિત ન થાય, ડિસ્કવરી કેમ થાય, શંકા તો થવી જોઈએ ને, આનું આમ કેમ. તો આ સંશય આત્મવિનશ્યતિ એક કે છે જ મોટો વિરોધ. ધર્મની અંદર બધાને બુદ્ધિને તાળા મારી દેવાની જે વાત કરી છે એટલે ધર્મ સાથે જ વિરોધ છે. અને એને કોલમનું નામ જ રાખ્યું સંશયની સાધના, અને એને ચલાવ્યું બધું, લખવા બધું ઘણું લખ્યું. મેં ઘણા બહુ વાંચેલા છે, વાંચવું તો બધાનું પડે, હું ઘણાનો વાંચું ને, એટલે અમુક લોકો પછી આપણે વાત કરીએ ને કોક કોક મળે, એ એવા છે તો તમે એને વાંચો છો શું કામ. એ એવો છે ને, એ કેવો છે એ જાણવા માટે વાંચવું પડે છે. જાજરૂમાં કઈ ગાદલું પાથરી સુવાનું ન હોય, શુદ્ધિ થવા માટે જવું પડે. ભલા માણસ કઈ જાજરૂમાં સુવાનું થોડું હોય, તમે એમ કહો તમે જાજરૂમ શું કામ જાવ છો, ગંધ મારે છો, તો જવું પડે, ગંધ કાઢવાય જવું પડે. નાસ્તિક હોય કે ગમે તે હોય, તો આપણે આસ્તિક લોકો પણ એને શું છે એ જોવા માટે ખોલીએ, એટલે શું ઓલી વાત છે કઈ. ઘણાને મગજ નથી એવી રીતનું વિચારી શકતા. સંશયની સાધના, સંશય આત્મા વિનશ્ય, બહુ મહત્વનો મુદ્દો છે, સાંભળજો બરાબર ધ્યાનથી. અને વાત એ સાચી છે, ગીતામાં કે સંશયાત્મા વિનશ્યતી બધી જગ્યાએ આવે, ઈશોપનિષદમાં આવે પણ, કે તમે તર્ક કરશો તો તમે આ નહીં પામો. હા, બધી જગ્યાએ આવે ઉપનિષદોમાં, તરત શ્રદ્ધસ્વ પેલું જ તરત ગુરુ કહી દે, તારે સાંભળવું છે બહુ, બેસી જા, શ્રદ્ધસ્વ હું કહું એમાં શ્રદ્ધા રાખ. અને આ રેશનાલિસ્ટોને આ વિરોધ પડે, એ બુદ્ધન તાળ જ મારી દેવાના, એટલે એમને બનતું નથી. પણ મારી નમ્ર વિનંતી છે, એવા બધા રેશનાલિસ્ટ તેમજ આજે ઘણા એવા કથાકારો, આ તે વાતો, પ્રવચનો, વ્યાખ્યાનો, લેખો લખનારા વિદ્વાનો કહેવાતા હોય, એ બધાને પણ એ વાત ઠીક લાગે કે ધર્મમાં આજે કહેવામાં આવે છે સંશય ન કરવો, એ વાત ખોટી છે. સંશય તો હોવો જ જોઈએ ને, સંશય તો જ્ઞાનની જનની છે, વાત સાચી છે. સંશય તો જ્ઞાનની જનની છે, તો એની ના પાડે એટલે વાત બહુ ખોટી છે, આ ન હોવું જોઈએ. અને કોઈ દિવસ ગળે ઉતરેવી વાત નથી. પણ કહેવાનું એ છે કે આવા મોટા બધા હોવા છતાં, ભણેલા ગણેલા હોવા છતાં, ડિગ્રીધારી હોવા છતાં, બુદ્ધિના ભડકા હોવા છતાં, ડિગ્રી ઉપર ડિગ્રી ને એને માથે ડિગ્રી, એમાં ડિગ્રી ચડી ગઈ હોવા છતાં, સંશય કોને કીધો છે અને સંશય ક્યાં વિનાશ કરે છે એનો ભેદ એ લોકોને નથી. એટલે આવું કહે છે. તમે એમ કહેતા હો ગીતામાં સંશય આત્મા વિનશ્ય કીધું છે, કીધું છે ને? એ જ ગીતામાં અર્જુને છેક સુધી સંશયો કર્યા છે કે નહીં? પહેલેથી સંશય અર્જુન કરે છે કે તમે આમ કહો છો કે માં મને મને ગળે નથી ઉતરતું, હોય હું આને મારી નાખું તો આમ થાય, આને મારી નાખું તો આમ થાય, આમ કરું તો આમ થાય, તમે મને કેમ જોડ. ત્યાં સુધી કૃષ્ણ ભગવાનને કહી દે કે તમે ઘડી જ્ઞાનની વાત કરો છો, ઘડી કર્મની વાત કરો છો, મને તમે કેમ ગૂંચવો છો, કેવી વાતો કરી છે. તો એ જ ગીતામાં ભગવાન એમ કહે, પહેલી જ ઘડીએ ન કહી દે સંશય ના કરીશ, નહીં તો તારો વિનાશ થશે. પણ અર્જુન સંશય કરે છે, ભગવાન પ્રેમથી જવાબ આપે છે અને અર્જુનનો ઉદ્ધાર થાય છે ને, નરનારાયણ દેવ થઈને પૂજાય છે. માટે પહેલા વિચાર કરો કે એ સંશય આત્મા વિનશ્યતિ માટે શું કહેવું છે, ઉપનિષદોને, ગીતાને, ભગવાન શ્રી કૃષ્ણને શું કહેવું છે. એ સંશય આત્મા વિનશ્યતિ એટલે શું? એ તમે રેશનાલિસ્ટ હોવા છતાં, બુદ્ધિવાદી હોવા છતાં, બહુ પ્રવચનો કથા કરતા હોવા છતાં તમને ખબર નથી. અને નથી એટલે મેં ઘણાના મુખે આ સાંભળ્યું ત્યારે મને એમ થાય કે આટલી આને કોણ મેસેજ પહોંચાડે કે આ આ સંશયાત્મા વિનિશ્ચિતમાં સંશયમાં બે પ્રકાર છે. એક બે પ્રકારે સંશય થાય, એમાં એક પ્રકારના સંશયની સંપૂર્ણપણે છૂટ છે. વેદ, ઉપનિષદ, વેદાંતમાં, બધે વચનામૃતમાં પણ સંશયો કેટલા છે? નથી, બધી જગ્યાએ છે. ઉપનિષદોમાં તો પ્રશ્નોપનિષદ જ છે આખું. પૂછે એમ તો ગુરુ રાજી થાય, ન્યાય ભણાવે ને ત્યારે ગુરુ એને એક વાર ભણાવી દે પછી પૂછે, હવે તને કોઈ પ્રશ્ન થાય છે? નથી થતો તો ગુરુ બે થપાટ મારે, મૂર્ખ છો, મૂળ છો, તને કોઈ પ્રશ્ન ના થયો. એટલે ફરી વાર ભણાવે, હવે કોઈ પ્રશ્ન થાય, ઓહો હો હો મને 5-10 પ્રશ્નો છે, તો વળી બે લાફા મારે, 5-10 જ. તને શબ્દે શબ્દે પ્રશ્ન થવો જોઈએ તો તું સાચો શિષ્ય છે. આમાં ક્યાં સંશયની ના પાડી છે? આખી ગીતા સંશય ઉપર છે અને છતાંય એને વિશ્વરૂપનું દર્શન થાય છે, નરનારાયણ દેવ થઈને પૂજાય છે અર્જુન. એટલે મુરબ્બીઓ થોડું વિચારો, સંશય બે પ્રકારના છે, એક પ્રકારની મના છે ને એક પ્રકારનો આવકાર છે. એક જિજ્ઞાસાથી તમે જેટલા સંશય કરો એ બધા આવકારી, અશ્રદ્ધાથી તમે જેટલા સંશય કરો એના ઉપર પ્રતિબંધ. આ ભેદ સમજવાની હજી થોડી જરૂર પડશે. એક દ્રષ્ટાંત આપો. આપણે અમદાવાદના પ્રાણવલ્લભ બ્રાહ્મણ, એ વિપ્ર શ્રીજી મહારાજ વખતની વાત, ગોદાવરી સંઘ સાથે તીર્થયાત્રા કરવા ગયા, એમાં મરકી રોગ પ્લેગ એને લાગુ પડ્યો. કોને? પ્રાણવલ્લભને, હરિભક્તને, સારામાં સારો હરિભક્ત, એને આ રોગ લાગુ પડ્યો અને મરી ગયા, મૃત્યુ થઈ ગયું. શ્રીજી મહારાજ તેડવા આવ્યા, લઈને ગુપચુપ વયા ગયા. હા સાંભળજો, રસ્તામાં એને વિમાનમાં બેસાડીને ઘરઘરાટ અવકાશમાં શ્રીજી મહારાજ ચાલ્યા જાય છે, ત્યારે શ્રીજી મહારાજે પેલા પ્રાણવલ્લભને પૂછ્યું, પ્રાણવલ્લભ તારે કંઈક કેવું છે? મહારાજ મને થોડુંક એમ થાય છે કે આ મરકી રોગ અત્યારે લાગુ પડ્યો છે ને એમાં હું મર્યો તો સાથે આવ્યા છે એ બધા કંઈ હરિભક્તો નથી, એને એમ થશે કે આ દુનિયા મરી ગઈ, એમ મરી ગયો. એટલે મહારાજ મેં એને જો જરાક કાંઈક ચોખવટ કરી હોત ને તો એને સંશય ન થાત અને એનું ભલું થાત. મારે એને જાણ કરવાની જરૂર હતી, હું દુનિયા મરે એમ નથી મર્યો, મને મારો બાપ તેડવા આવ્યો છે અને હું જાઉં છું, આમ કાળને માથે પગ દઈને જાઉં છું, હું લોક મરે એમ નથી મર્યો, આ મારે મનમાં છે. શ્રીજી મહારાજ કે હાલો પાછો મૂકી જાઓ, એમાં શું, જોજો વિમાન પાછું વાળ્યું, દેહમાં પાછા મૂક્યા. એ ટાણે અહીંયા ચિત્તામાં આમની શરીર ખડક્યું હતું, હજી ગોઠવ્યું, માથે થોડા લાકડા નાખ્યા અને જેવો પ્રાણ મૂક્યો એટલે બધું હળ્યું હતું, લાકડા દડોદડ હેઠા મેળા ઘડી ગયો, બાકી ભૂત આવ્યો. પ્રાણવલ્લભ કે ભાગશો નહીં, ભૂત નથી, હું પ્રાણવલ્લભ પોતે છું. તો તમે તો મરી ગયા હતા ને, મરી ન તો ભગવાનના ધામમાં ગયો હતો, મારો પ્રભુ સહજાનંદ સ્વામી મને તેડવા આવ્યા હતા, હું જતો હતો પણ તમને એમ ન થાય કે બીજા મરે મર્યો, માટે કાળનો વેગ ભયંકર છે, આમાં કોઈનું નક્કી નથી કોણ ક્યારે ઉપડી જાય. હા પણ ભાઈ, સાચો મનુષ્ય દેહનો લાભ શું છે? હરિનું ભજન કરવું. એ માટે હું તમને કેવા આવ્યો છું, બીજા મરે એમ નથી મર્યો. સહજાનંદ સ્વામીનું શરણો લ્યો, ભગવાન રક્ષા કરશે, અને જેને લઈ જશે તો એને દિવ્ય ધામ મળશે. તમે બધા સાથે બેસો, હું ધૂન બોલાવું, તમે ધૂન બોલો. અને આવી પેલી ને છેલ્લી ધૂન કે સ્મશાનમાં ચિત્તા ઉપર મરેલો માણસ બેઠો થઈને પાછો સ્વામિનારાયણ ધૂન ગવડાવે, એ પ્રાણ વલ્લભે ધૂન ગવડાવી, બધા સ્મશાનમાં ધૂન લીધી ને, અને 10-15 મિનિટ શું ધૂન ગાય ભગવાન સ્વામિનારાયણ નામની. અને પ્રાણ વલ્લભે કહ્યું, હવે રાખો, લ્યો હવે હું જાઉં છું, બધા ભજન કરજો. જય સ્વામિનારાયણ. કે ચિતામાં જાતે સુઈ ગયો, અગ્નિ સંસ્કાર કર્યો. એટલે આ વાત હોય, મારે શું કહેવાનું છે? આ તો મેં શું, બીજા દ્રષ્ટાંતો ઘણા લઈ શકાય, પણ આ તો આપણે શું અર્ધી રાતથી આપણો સમય બગાડવો. ભગવાનને, ભગવાનના ભક્તોનું ચરિત્ર કહેતા કહેતા રાત જાય તો આપણું સારું થાય, સાંભળનારું સારું થાય. એટલે બાકી તો સંશયને સમજાવવા માટે તો લોટ ઓફ દ્રષ્ટાંત બીજા મળે છે. તો જે અશ્રદ્ધાથી સંશય કરે છે એનો સંશય કેવો હોય એ તમે જોજો. આ વાત કરે ને એટલે એને શું થાય તરત, આવું તે કઈ હોતું હશે. આ સંશય વિનાશ કરે. છેક સુધી અર્જુન એમ જ બોલી રાખે, આવું તે કઈ હોતું હશે, આ બધા મરેલા છો ને તું નહીં મારે તો હું મારી નાખીશ, આવું તે કઈ હોતું હશે. હે, આ બધો યોગ તમે સૂર્યને કહ્યો હતો ને, પછી ફલાણાને કીધો હતો ને, આજ તને હું કહું છું, હવે એને કેટલા યુગો ગયા, તમે અત્યારે મારી સામે ઉઠા છો, તમે નાનપણના હતા ત્યારથી હું તમને ઓળખું, આવું તે કઈ હોતું છે. એ અર્જુન કોઈ દી ઉદ્ધાર થાય એ સંશયની ના છે. આવું તે કઈ હોતું છે મતલબ શું છે? એને સંશય થયો છે, સંશયને સાચવી રાખવો છે, એને નાબૂદ નથી કરવો. જ્યારે અર્જુનનો જે સંશય છે, જિજ્ઞાસાનો, એ શું, એને તરત શું થાય, આ પ્રાણવલ્લભની કથા સાંભળે મને શંકા થાય છે, સંશય થાય છે, આવું કઈ રીતે થતું હશે? બે પ્રશ્નો ફરી ગયા. આવું તે કઈ હોતું હશે વાત જ મૂકી દીધી. એ ઓલો શું કે છે, આ થયું મેં સાંભળ્યું પણ મને મનમાં શંકા થાય છે, આવું તે કેમ થતું હશે? કારણ કે મરી ગયો, સ્મશાને લઈ ગયા, ચિત્તામાં ગોઠવા, તો કમસે કમ 1-1.5 કલાક તો ગઈ હશે, તો શરીરનું જે વિઘટન થવાનું હોય, જળ થવાનું હોય, એ બધું થઈ ગયું હોય. પછી અત્યારે માનો કોઈ એવા કિસ્સા બનતા હોય કે માણસ મરી ગયો હોય ને 2-3 દિવસ પછી પાછો આવે, તો એ ધીમે ધીમે હલનચલન થાય, પછી ડૉક્ટર ઓક્સિજન આપે, ફેફસાને ગતિ આપે, આઈસીયુમાં રાખે, ધીમે ધીમે શરીર કંઈક ગરમ થાય, પ્રાણનો સંચાર થાય, પછી જબાન ખુલે, પછી કંઈક કલાકો પછી એમ કરીને બોલે. હવે આ તો સીધો સ્પીચ જ આપવા માંડ્યો, તો ગળે નથી આમ થોડું ઉતરતું કે આવું કેમ થતું હશે. એને સંશયને તોડવો છે, પણ જાણવું છે કે કેમ થતું હશે. ઓલો તો શું કે, આવું તે કઈ હોતું હશે, એ સંશયની ના છે. સમજાયું? આપણે પહેલે દિવસે સ્કૂલમાં ભણવા ગયા અને સાહેબે કીધું, એક અડે એક બગડે બે યો. હવે આપણે તે દિવસે કહી, સાહેબ આને તમે શું કીધું, એકડો, આને એકડો કેમ કહેવાય? આ જે સંશય છે ને એ કોઈ દિવસ ભણે ન ભણે. સાહેબ કે અત્યારે એકડો સ્વીકારી લ્યો, શ્રદ્ધા સ્વ, પછી તમને જ ખબર પડશે આને એકડો કેમ કહેવાય. ભાઈ આ ઉપનિષદની કથાઓ છે, અધ્યાત્મ છે, માથે મુંડો કરે એટલે અંદરનો મુંડો કરે, અંતરને ધોવે ને હરિયારે તાર લાગે ત્યારે પ્રશ્નોના જવાબ મળે. એમને કઈ જવાબ મળતા હશે ભલા માણસ? તો આ કેમ થાય, આવી રીતે બોડી કેમ કામ કરે? આ એમ કામ કરે. જુઓ ભાઈ, તમે જુઓ આ પ્રાણવલ્લભ છે ને એની જ કથા છે. હા, કોને? શ્રદ્ધાથી જિજ્ઞાસાથી સંશય કરે છે એને. એને હવે આપણે કહીએ છીએ કે આ કેમ થાય. જો એમ થાય, આ પ્રાણવલ્લભ જે ચિત્તામાં બેઠો થયો હતો ને એની પોતાની જ કથા છે. એ છે ને સહજાનંદ સ્વામી પહેલા નહોતો મળ્યો, એ છે ને એ મુમુક્ષુ જીવ હતો, પણ એને થઈ ગયું ભગવાનનું ભજન કરવું જ જોઈએ, પણ મારે એવો ભગવાન જોઈએ કે જે ખરેખર મારો ઉદ્ધાર કરે, અને એવો દેવ મંદિર જોઈએ કે જેનું હું દર્શન કરું, ભજન કરું, તો મને મારો ઉદ્ધાર લાગે. તો પ્રાણવલ્લભ ખરેખર, આ કથા તમે જાણી ન જાણી મને ખબર નથી, પ્રાણવલ્લભ રોજ સવારમાં સરસ મજાનો પુષ્પનો હાર લઈને આખા અમદાવાદમાં આટા મારે, એટલે એકડે એક આમ લેતો આવે, આજુબાજુ ક્યાંય ગયા હોય ને તો એક તરત ફૂલની માળા લે, અને જ્યાં દેવ મંદિર હોય ને એને મનમાં પ્રતિજ્ઞા કરી હતી, કોઈને કહ્યું નહોતું, આ જાણી રાખજો, કોઈને કહ્યું નહોતું, મનમાં પ્રતિજ્ઞા કરી હતી પ્રાણવલ્લભે કે હું ફૂલની માળા રોજ બનાવે, એની શ્રદ્ધા જુઓ, રોજ ફૂલમાળા હાથે બનાવે અને દેવ મંદિર હોય ને ત્યાં જાય, દર્શન કરે, પગે લાગે, માળા કોઈ દી આપે નહીં, ઘરે લઈને પાછી વીયો આવે, બનાવે આપે જ નહીં. હવે આ ગધાઈને સંશય થાય, માળો રોજ ફૂલમાળા બનાવે, દેવ મંદિરે દર્શને જાય, નવા નવા મંદિરે જ દર્શને જાય, નવા એક મંદિરે ગયો બીજે દિવસે ત્યાં ન જાય, નવા નવા મંદિરે જાય, ફૂલમાળા નવી બનાવે, દર્શન કરે, ફૂલમાળા પાછી લાવે, ઘરે આવી ઉકડામ નાખી દે, છે ને વિચિત્રતા. તો એ વિચિત્રમાં ચિત્રતા છે. એને મનમાં એક પ્રતિજ્ઞા કરી હતી, એક સંકલ્પ કર્યો હતો, એ દેવ મારો ઉદ્ધાર કરે, કયો કે હું ફૂલમાળા લઈને જાઉં અને દેવ મારી પાસેથી માળા માગી લે, લાવ પ્રાણ વલ્લભ, લાવ તારે માળા, લાવ મારે પહેરવી છે, એ દેવ મારે આશરો કરવો અને એને પગે પડવું. આ એનો મનમાં સંકલ્પ ડેરે ડેરે ફરે, ગામડે ગામડે જાય ત્યાં કરે. એમાં પછી આવું બધું કરતા 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 પછી નરનારાયણ દેવ કાળુપુરના મંદિરે પ્રાણ વલ્લભ ગયો હાથમાં માળા, અને ડેરામાં જ્યાં નરનારાયણ દેવની સામે આમ ઊભો રહ્યો, ઓલો સંકલ્પ તો હતો, નરનારાયણની મૂર્તિએ કીધું, પ્રાણવલ્લભ લાવ તારી પુષ્પની માળા અમારે ધારણ કરવી છે, અને માળા માગીને પ્રાણવલ્લભ પગમાં પડ્યો. ભવ્ય આ દેવ ખરો. અને એમાંથી પછી એ સહજાનંદ સ્વામીને આશ્રય થયા અને સત્સંગે થયા અને મહારાજને મળ્યા અને અઠંગ હરિભગત થયા. હવે આ મૂર્તિ છે આપણા હાથમાં, ત્યાં મિજાગરા કુદરત નાખ્યા છે ને જીભની અંદર, પણ આ બધી સ્વર પેટીની વોકલ બોક્સ બધી સિસ્ટમ નાખેલી છે ને, પથ્થરની મૂર્તિઓ ધાતુની મૂર્તિમાં તેવું કાંઈ નથી ને, ને ભગવાન કરે બધું થાય છે ને, એમ વોકલ સિસ્ટમ નથી, છતાંય મૂર્તિ બોલી ને, હાથમાં મિજાગરા નથી તો એ મૂર્તિ હાથ લાંબો કરીને હાર લીધો ને, તો ભલામણ પથ્થર હોય એ જો ચૈતન્ય થઈ જતો હોય એને તો પરબ્રહ્મ કહેવાય, તો ભગવાન છે એ શું ન કરે, પ્રાણવલ્લભના ડેડ બોડીમાં ફરીથી જીવંત ન કરે, હે એ જ કરે છે. એ જ મૂર્તિ કાલીની હાથ લાંબો કરીને રામકૃષ્ણ પરમ જમાડતા, એના થાળમાંથી જમતા, આમાં મિજાગરા નતા ને મૂર્તિમાં, એ બ્રહ્માનંદ સ્વામી વડતાલમાં પૂતળાઓ હતા, એમની લાઈન આખી બતાવીને મહારાજને કીધું શ્રીજી મહારાજને કે જો કોઈ ભગવાન હોય ને તો આમાં પ્રાણ પૂરે, અને પૂર્યા. પથ્થરના પૂતળા વાજિંત્ર વગાડે, પથ્થર છે એમાં જો ચૈતન્ય આવતું હોય તો આ તો માણસ જ છે, તો એમાં કેમ ચૈતન્ય ન પ્રગટી કરે, ઠાકોરજી કેમ ન કરે? અને ઠાકોરજીને તમે અજ્ઞાની માનો છો, એને જ્યારે પ્રાણવલ્લભને ઉઠાવ્યો હશે ને ત્યારે જ ખબર હોય પ્રાણ આ માગણી કરવાનો છે. તો ભલા માણસ એ કરતા અકર્તા અન્યથા કરતા છે અને બધું થાય છે, માટે આ વસ્તુ થઈ શકે. હા બરાબર છે, પથ્થર બોલતો હોય, પથ્થરના હાથ વળતા હોય તો પછી આ તો માણસ જ છે, એ થાય, આને સંશય નિવૃત્ત થાય. પણ આવું તે કઈ હોતું હશે, એ સંશયનો કોઈ ઈલાજ નથી. આને તો કઈ એકડો કહેવાતો હશે તો ભણી રહ્યા, કઈ ન થાય ભાઈ, એ સંશયની મના છે. પણ આપણે આવા બધા છે ને વાતો કરીએ ને ત્યારે ઘણા લોકોને એ ભેદ ન હોવાથી પછી એમ કે ધર્મમાં તાળા મારી દેવાની વાત છે, તાળા મારવાની વાત નથી. જિજ્ઞાસાથી પ્રશ્ન તમારે ગમે તેટલા કરો, એનો ઈલાજ પણ છે ને એમાં મોક્ષ પણ છે. પણ અશ્રદ્ધાથી વાત કરો, માનવું જ નથી પેલા નક્કી કર્યું, આમ હોય જ નહીં, વાત પૂરી થઈ ગઈ, એ સંશયાત્મા વિનાશ કરે છે. એટલે જે કહે એ વચન સત્ય મનાય, કે જે આ છે આવું ભગવાનનું સ્વરૂપ છે, આવું છે, એમાં એને સંશય થાય કે આમ કેમ હશે, તો એનો ઉત્તર મળે. પણ આવું તે કઈ હોતું હશે એનો ઉત્તર ના હોય, આવું તે કઈ હોતું હશે એને સંશયાત્મા વિનશ્યતિ કયો છે. માટે જો હેત હોય તો વાત પરમ સત્ય મનાય. અને પછી ત્રણ લાઈનમાં મહારાજે કહ્યું છે વર્તાલનું 11મું, કે જો સંતમાં હેત હોય તો એ જ આત્મદર્શનનું સાધન છે, એ જ સંતના મહિમા જાણ્યાનું સાધન છે, સત્સંગનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે, અને ભગવાનનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ કારણ છે. શું શું સાધન? કોનામાં? ભગવાનના સંતોમાં જો હેત હોય તો જ આત્મદર્શનનું સાધન છે, એ જ ભગવાનનું સાક્ષાત દર્શનનું પણ સાધન છે, અને સત્સંગનો સંતોનો મહિમા જાણવાનું પણ એ જ સાધન છે. હેત રાખ્યાથી આટલું બધું થાય છે, હેતથી જ બધું થાય છે, હેત એ જ સત્સંગ છે. માટે કહ્યું છે સાધુમાં હેત એ જ સત્સંગ છે, સાધુમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. હજી એ શું કામ આવે છે એ હેત, એ અમૃત જેવી વાત તો બાકી રહી જાય છે, એ આવતે શુક્રવારે આપણે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ.